નમસ્કાર. આજના આપણા ઊંડાણપૂર્વકના ચર્ચા વિમર્શમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે હર્ષવર્ધન ત્રિવેદીનો એક ખૂબ સરસ લેખ છે, રોલાં બાર્થ અને સંરચનાવાદી સાહિત્ય વિચાર. તો આપણો હેતુ છે કે આ ફ્રેન્ચ ચિંતક રોલાં બાર્થ, એમના મુખ્ય વિચારો શું હતા, એમણે સાહિત્ય અને સંસ્કૃતિને સમજવામાં કેવો ફેરફાર આણ્યો, એ બધું થોડું ઊંડાણથી જાણીએ અને સમજીએ. તો ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. અને રોલાં બાર્થ એટલે 20મી સદીના ખરેખર બહુ જ પ્રભાવશાળી વિચારકોમાંના એક. એમનો પ્રભાવ ખાલી સાહિત્ય પૂરતો સીમિત નથી રહ્યો. સંરચનાવાદ, પછી ઉત્તર સંરચનાવાદ અને ખાસ કરીને સંકેત વિજ્ઞાન એટલે કે સેમિઓટિક્સ, આ બધામાં એમનું કામ પાયાનું ગણાય છે. એમણે ખરેખર આપણને સાહિત્ય, સમાજ, આપણી આસપાસની દુનિયા આ બધું જોવાની એક નવી જ નજર આપી એમ કહી શકાય.
શરૂઆત કરીએ એમના જીવનથી. બાર્થનો જન્મ ફ્રાન્સમાં થયો, પેરિસમાં ભણ્યા, પણ મેં સાંભળ્યું છે કે એમના શરૂઆતના વર્ષો થોડા સંઘર્ષવાળા હતા.
હા, એ વાત સાચી છે. 1915માં જન્મ્યા અને બહુ નાની ઉંમરે જ પહેલા વિશ્વયુદ્ધમાં પિતાનું અવસાન થયું. પછી એમને પોતાને ક્ષય રોગ થયો, ટીબી, એટલે લાંબો સમય સેનેટોરિયમમાં રહેવું પડ્યું. આ બધાને કારણે એમનો માતા સાથેનો સંબંધ ખૂબ ગાઢ બન્યો. લગભગ 60 વર્ષ સુધી માતાના મૃત્યુ પર્યંત તેઓ સાથે જ રહ્યા.
ઓહ.
અને આ અંગત અનુભવો, કદાચ ક્યાંક ને ક્યાંક એમની સંવેદનશીલતા અને દુનિયાને જોવાની એમની રીત પર અસર કરતા હશે. પછી તો એમને શાળાઓમાં અને યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કર્યું.
અને એ સમયનું ફ્રાન્સ કેવું હતું? મતલબ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, એ સમયગાળો હતો, ખરું ને? એની એમના વિચારો પર શું અસર પડી હશે
એ સમજવું બહુ જ જરૂરી છે ખરેખર. કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછીનું ફ્રાન્સ, એમાં બે વસ્તુઓ હતી. એક તરફ નાઝી કબજાની પેલી કડવી યાદો હતી, અને બીજી તરફ દેશ ફરીથી ઊભો થઈ રહ્યો હતો, આધુનિક બની રહ્યો હતો. પણ સાથે સાથે અલ્જીરિયામાં સ્વતંત્રતા માટેનો સંઘર્ષ ચાલતો હતો. એ ફ્રેન્ચ સમાજ માટે એક મોટો પડકાર હતો. અને વૈશ્વિક સ્તરે જુઓ તો શીતયુદ્ધ ચાલતું હતું, એટલે ફ્રાન્સના બૌદ્ધિકોમાં પણ અમેરિકન પ્રભાવ અને સોવિયત સામ્યવાદ બંને માટે એક પ્રકારની દ્વિધા હતી.
અચ્છા.
એ વખતે ઝોં પોલ સાર્ત્રનો અસ્તિત્વવાદ બહુ પ્રચલિત હતો. બાર્થ શરૂઆતમાં થોડા પ્રભાવિત થયા, પણ પછી ઝડપથી એમણે પોતાનો અલગ રસ્તો લીધો. આ બધી ઉથલપાથલ એમના વિચારોનો સંદર્ભ બને છે.
એમનું પહેલું મોટું કામ મિથોલોજીસ, જે 1957માં આવ્યું, એ તો ખૂબ જાણીતું થયું. મેં સાંભળ્યું છે કે એમાં એમણે કુસ્તી, ફિલ્મી સ્ટાર્સના ફોટા અને ડિટર્જન્ટની જાહેરાતો જેવી સાવ સામાન્ય લાગતી ચીજોનું વિશ્લેષણ કર્યું હતું. થોડું વિચિત્ર ને?
વિચિત્ર ને, પણ ક્રાંતિકારી કહી શકાય. અહીંથી જ બાર્થની મૌલિકતા દેખાય છે. મિથોલોજીઝ મૂળ તો અખબારોમાં છપાતી એમની કટારો હતી. એમણે એ બતાવ્યું કે જે વસ્તુઓ આપણને સાવ સામાન્ય લાગે છે, સાવ કુદરતી, જેમ કે કુસ્તીની મેચમાં પેલો સારો પહેલવાન અને ખરાબ પહેલવાનની લડાઈ, કે પછી કોઈ વોશિંગ પાવડરની જાહેરાત જે સફેદાઈને સ્વચ્છતા અને નૈતિકતા સાથે જોડી દે, આ બધી વસ્તુઓ ખરેખર તો સાંસ્કૃતિક રીતે ઘડાયેલી હોય છે. એ આપણને ચોક્કસ સંદેશાઓ, ચોક્કસ વિચારધારાઓ આપે છે, પણ એટલી સૂક્ષ્મ રીતે કે આપણને ખ્યાલ પણ ના આવે.
એટલે કે આ સામાન્ય દેખાતી વસ્તુઓ પણ કંઈક કહી રહી છે, આપણને ખબર પણ નથી પડતી.
બરાબર. બાર્થે આને મિથ કહ્યું. હવે મિથ એટલે અહીં પેલી પ્રાચીન ગ્રીક કે રોમન વાર્તાઓ નહીં.
હા, એ નહીં.
ના, મિથ એટલે એક એવી પ્રક્રિયા જેના દ્વારા સમાજની અમુક માન્યતાઓ, જે ખરેખર તો ઐતિહાસિક કે રાજકીય હોય, એને સ્વાભાવિક અને શાશ્વત તરીકે રજૂ કરવામાં આવે. એમણે એક બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું એબે પિયરનું. એ 1950ના દાયકામાં ફ્રાન્સમાં ઘર વિહોણા લોકો માટે કામ કરતા એક પાદરી હતા, બહુ જાણીતા થયેલા. એમના પેલા અવ્યવસ્થિત વાળ, લાંબી દાઢી, એ ખાલી દેખાવ નહોતો, એ ધીમે ધીમે સાદગી, સેવા, નમ્રતાનું પ્રતીક બની ગયું.
અચ્છા.
આજે બીજો અર્થ જોડાયો ને સાંસ્કૃતિક રીતે, એ મિથ છે. બાર્થે ધ્યાન દોર્યું કે આના લીધે શું થયું. લોકોનું ધ્યાન ગરીબીના મૂળ રાજકીય કારણો પરથી હટી ગયું અને પિયરની વ્યક્તિગત દાનવીરતા પર ગયું. અને આ આખરે તો જે શાસક વર્ગની વિચારધારા છે, જે યથાસ્થિતિ જાળવી રાખવા માંગે છે, એને જ મદદ કરે છે.
ઓ, એટલે આટલું ઊંડું વિશ્લેષણ.
હા, અને બાળતે કહ્યું કે મિથોલોજિસ્ટ એટલે કે જે મિથનો અભ્યાસ કરે છે એનું કામ આ છુપાયેલી વિચારધારાને ઉઘાડી પાડવાનું છે.
આ મિથ અને સંકેતોની વાત આવી એટલે એમને સંકેત વિજ્ઞાનમાં રસ પડ્યો, સેમિઓટિક્સ જેને કહેવાય, અને એમાં સ્વિસ ભાષા વિજ્ઞાની ફર્દિનાન્દ સોસ્યુર એમના વિચારોનો પ્રભાવ હતો. સોસ્યુરે શું કહ્યું હતું?
સોસ્યુરે તો ભાષાના અભ્યાસમાં ખરેખર ક્રાંતિ કરી હતી. એમણે કહ્યું કે ભાષાનો કોઈપણ સંકેત, સાઇન જેને કહીએ, જેમ કે કોઈ શબ્દ, એ બે ભાગનો બનેલો છે. એક છે સંકેતક, સિગ્નિફાયર, એટલે કે શબ્દનો ધ્વનિ અથવા એનું લખેલું રૂપ, દાખલા તરીકે ક મ ડ એવો અવાજ.
હા.
અને બીજો ભાગ છે સંકેતિત, સિગ્નિફાઈડ, એટલે કે એ ધ્વનિ કે રૂપ સાથે જોડાયેલો ખ્યાલ અથવા અર્થ, જે આપણા મનમાં કમળનું ફૂલ આવે છે એ.
સંકેતક અને સંકેતિત. અને બાર્થે આ વિચારને કેવી રીતે વિસ્તાર્યો? ભાષા પૂરતો સીમિત રાખ્યો કે?
ના, બસ આ જ બાર્થની ખૂબી હતી. એમણે સોસ્યુરના આ ભાષાકીય મોડલને ભાષાની બહાર કાઢ્યો, આખી સંસ્કૃતિ પર લાગુ પાડ્યો. એમણે કીધું કે ખાલી શબ્દો જ નહીં પણ કપડાં, ખોરાક, જાહેરાતો, ફોટોગ્રાફ્સ, બધું જ સંકેતોની વ્યવસ્થા છે, સેમિઓટિક સિસ્ટમ્સ છે. એમણે પછીથી વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જેવા શબ્દો વાપર્યા. વાચ્યાર્થ એટલે સંકેતનો સીધો પહેલો અર્થ, જેમ કે ગુલાબનો વાચ્યાર્થ એક પ્રકારનું ફૂલ.
બરાબર.
પણ લક્ષ્યાર્થ એટલે એની સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલો બીજો અર્થ. એ જ ગુલાબ પ્રેમનો પ્રતીક બની શકે, રોમાન્સનું, ક્યારેક રાજકીય પ્રતીક પણ બને, જેમ કે સમાજવાદનું.
હા, બને છે.
અને આ જે લક્ષ્યાર્થો છે ને, એ જ પેલી મિથ બનાવવામાં મોટો ભાર ભજવે છે. બાર્તે એ પણ ભાર મૂક્યો કે સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ કુદરતી નથી, એ યાદરચ્છિક છે, આર્બિટ્રરી છે, સમાજે નક્કી કરેલો છે.
એટલે ખુરશીને ખુરશી કહેવા પાછળ કોઈ લોજિક નથી, બસ પરંપરા છે. રસપ્રદ. પણ પછી 1960s ડાયકાના અંતમાં એમના વિચારોમાં મોટો બદલાવ આવ્યો, જેને આપણે ઉત્તર સંરચનાવાદ કહીએ છીએ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ. આ પરિવર્તન કેમ આવ્યું અને એના મુખ્ય વિચારો શું હતા?
હા, આ એક બહુ મહત્વનો વળાંક છે. કદાચ એમને સંરચનાવાદની અમુક મર્યાદાઓ દેખાઈ હશે, અથવા 1968 મે મહિનામાં ફ્રાન્સમાં જે વિદ્યાર્થી આંદોલનો થયા.
હા, પેરિસમાં.
હા, એનો અને એ સમયના બદલાતા બૌદ્ધિક વાતાવરણનો પણ પ્રભાવ હોઈ શકે. અને આ ગાણામાં બલ્ગેરિયન ફ્રેન્ચ ચિંતક જુલિયા ક્રિસ્ટેવાનોનો પ્રભાવ પણ એમના પર દેખાય છે. આ સમયના બે નિબંધો તો ખાસ ખૂબ જ પ્રભાવશાળી સાબિત થયા. એક, લેખકનું મોત, ધ ડેથ ઓફ ધી ઓથર, 1968.
અને બીજો, કૃતિથી પાઠ તરફ, ફ્રોમ વર્ક ટુ ટેક્સ્ટ, 1971.
બરાબર.
લેખકનું મોત, આ શીર્ષક જ બહુ નાટકીય લાગે છે. શું ખરેખર લેખકને મારી નાખવાની વાત હતી?
ના ના, શાબ્દિક રીતે નહીં, આ એક રૂપક છે, મેટાફર. બાર્થનું કહેવાનો મતલબ એ હતો કે આપણે કોઈ સાહિત્ય કૃતિનો અર્થ સમજવા માટે હંમેશા કોના પર આધાર રાખીએ છીએ? લેખકના ઈરાદા પર, એના જીવન પર, એના મનોવિજ્ઞાન પર.
હા, કે લેખક શું કહેવા માંગતા હતા.
બરાબર. જાણે કે લેખક કોઈ ભગવાન હોય અને કૃતિ એનો અંતિમ, ફાઇનલ સંદેશ હોય. બાર્તે કહ્યું આ અભિગમ ખોટો છે. લેખક કોઈ મૌલિક સર્જક નથી, ઓરિજિનલ જીનિયસ નથી, પણ એક લહિયો છે, સ્ક્રિપ્ટર, જે સમાજમાં પહેલેથી હાજર રહેલા વિચારો, ભાષા, શૈલીઓ, કોટ્સ, આ બધાને ભેગા કરીને એક નવું લખાણ રચે છે, ગૂંથે છે. ભાષા અને વિચારો એ લેખકની અંગત મિલકત નથી, એટલે કૃતિનો કોઈ એક નિશ્ચિત લેખક દ્વારા નક્કી કરાયેલો અર્થ હોઈ જ ના શકે. જે ક્ષણે લેખકે લખીને કૃતિ જાહેર કરી, એ ક્ષણે લેખકનું મહત્વ, એટલે કે એના ઈરાદાનું મહત્વ, મૃત્યુ પામે છે અને વાચકનો જન્મ થાય છે.
વાહ. એટલે કે અર્થ નક્કી કરવાની સત્તા લેખક પાસેથી છીનવાઈને વાચક પાસે આવી જાય છે.
બરાબર. વાચક હવે ખાલી સંદેશો ઝીલનારો, નિષ્ક્રિય પ્રાપ્તકર્તા નથી રહ્યો, એ અર્થ નિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને છે. કૃતિ તો અનેક અર્થોની શક્યતાઓથી ભરેલી હોય છે. વાચક પોતાની સમજ, અનુભવ અને સંદર્ભ મુજબ એ અર્થોને ખોલે છે, રચે છે. આ વિચારે તો સાહિત્ય વિવેચનની દિશા જ બદલી નાખી.
અને આ જ વિચારને એમણે કૃતિથી પાઠ તરફ વાળા નિબંધમાં આગળ વધાર્યો. એમાં કૃતિ, વર્ક અને પાઠ, ટેક્સ્ટ વચ્ચે શું તફાવત બતાવ્યો?
હા, આ નિબંધ લેખકનો મોતના વિચારને વધુ સ્પષ્ટ કરે છે. બાર્તે કહ્યું કે કૃતિ એટલે કે વર્ક એ ભૌતિક વસ્તુ છે, પુસ્તક, જેને તમે હાથમાં પકડી શકો, લાઇબ્રેરીમાં મૂકી શકો. પરંપરાગત રીતે આપણે એને લેખકની મિલકત માનીએ છીએ અને એનો એક સ્થિર અર્થ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આવી કૃતિઓ મોટેભાગે વાચકલક્ષી હોય છે, એટલે કે એનો આપણે આરામથી નિષ્ક્રિય રીતે ઉપભોગ કરી શકીએ, જેમ કે મોટાભાગની ક્લાસિક વાર્તાઓ.
હા, જે સહેલાઈથી વાંચી શકાય.
બરાબર. પણ પાઠ એટલે કે ટેક્સ્ટ એ ભૌતિક વસ્તુ નથી, એ એક અમૂર્ત ખ્યાલ છે, એક પ્રવૃત્તિ છે, અર્થોનું એક જાળું છે. એ ભાષામાં અને વાચનની પ્રક્રિયામાં જ અસ્તિત્વ ધરાવે છે. અને પાઠ એ લેખકલક્ષી હોય છે.
લેખકલક્ષી?
જી.
એ કેવી રીતે?
એટલે કે એ વાચકને પડકાર ફેંકે છે, એને ખાલી ઉપભોક્તા નહીં પણ સહલેખક બનવા આમંત્રણ આપે છે. વાચક એ પાઠ સાથે રમે છે, એના કોડ્સ ઉકેલે છે, નવા અર્થો જોડે છે, જાણે પોતે પણ લખી રહ્યો હોય.
અચ્છા, આ લેખકલક્ષી પાઠ સાથેની રમત અને એમાંથી જે આનંદ મળે એના માટે બાળતે કોઈ ખાસ શબ્દ વાપર્યો હતો, મેં કંઈક જુઇસોન્સ જેવું સાંભળ્યું છે.
હા, બરાબર. એમણે જુઇસોન્સ શબ્દ વાપર્યો. એનો સીધો ગુજરાતી અનુવાદ કરવો મુશ્કેલ છે, પણ એનો અર્થ ખાલી આનંદ કે પ્લેઝર કરતાં વધુ ઊંડો છે. એક તીવ્ર, લગભગ શારીરિક કહી શકાય એવો પરમ આનંદ છે, રતિ ચરણોત્કર્ષ જેવો, જે વાચકને ત્યારે મળે છે જ્યારે તે પાઠની જટિલતામાં ઊંડો ઉતરે, એના પડકારો ઝીલે અને અર્થ નિર્માણમાં સક્રિય રીતે ભાગ લે.
ઓહો,
જાણે કોઈ બહુ અઘરો કોયડો ઉકેલવાનો જે સંતોષ મળે ને, એવો કંઈક. આખી પ્રક્રિયા, લેખક, વાચક, વિવેચક, એ બધા વચ્ચેની પરંપરાગત સીમાઓને તોડી નાખે છે.
તમે પહેલા જુલિયા ક્રિસ્તેવાનો ઉલ્લેખ કર્યો હતો અને આંતરપાઠ્યતા, ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટીનો ખ્યાલ પણ એમની સાથે જોડાયેલો છે જે બાર્તે અપનાવ્યો. આ આંતરપાઠ્યતા શું છે?
આંતરપાઠ્યતાનો મૂળ વિચાર રશિયન ચિંતક મિખાઇલ બાખ્તિનના સંવાદવાદ, ડાયલોજિઝમમાંથી આવે છે, જેને ક્રિસ્તેવાએ વિકસાવ્યો અને બાર્તે લોકપ્રિય બનાવ્યો. સરળ શબ્દોમાં કહીએ તો કોઈપણ લખાણ, કોઈપણ પાઠ, ટેક્સ્ટ એ એકલું અટૂલું નથી હોતું, આઇસોલેશનમાં નથી હોતું. દરેક પાઠ એ બીજા અસંખ્ય પાઠોનું, એટલે કે બીજા લખાણો, ફિલ્મો, ગીતો, જાહેરાતો, સાંસ્કૃતિક માન્યતાઓનું એક ગૂંથણ છે, એક મોઝેક્સ છે.
એટલે કે દરેક લખાણમાં બીજા લખાણોના પડઘા હોય છે?
હા, દરેક પાઠમાં બીજા પાઠોના પડઘા, અવતરણો, સંદર્ભો જાણી અજાણીએ વણાયેલા હોય છે. અર્થ કોઈ એક કૃતિમાં બંધ નથી હોતો, પણ કૃતિઓ વચ્ચેના આ સંવાદમાં, આ સંબંધોના જાળામાં રચાય છે.
આપણે જે પ્રભાવ, ઇન્ફ્લુએન્સ કહીએ છીએ, એના જેવું જ થયું ને કે ક લેખક પર ખ લેખકનો પ્રભાવ છે?
એના જેવું, પણ એનાથી થોડું અલગ અને વધુ વ્યાપક છે. પ્રભાવમાં આપણે સામાન્ય રીતે એક લેખકથી બીજા લેખકનો સીધો સંબંધ જોઈએ છીએ, પણ આંતરપાઠ્યતામાં આ સંબંધો વધુ વ્યાપક, વધુ સૂક્ષ્મ અને ઘણીવાર અનામી હોય છે. એ આખા સાંસ્કૃતિક ભંડોળમાંથી આવે છે, જાણે કે દરેક પાઠ એક મોટી સાંસ્કૃતિક વાતચીતનો હિસ્સો હોય. આ દ્રષ્ટિએ જુઓ તો વાચન એ એક પાઠમાંથી બીજા પાઠમાં સતત મુસાફરી કરવા જેવું બની જાય છે.
સમજાયું. બાર્તે કથાનકોના વિશ્લેષણ પર પણ કામ કર્યું હતું, નેરેટિવ એનાલિસિસ, અને એમાં રશિયન સ્વરૂપવાદી વ્લાદિમીર પ્રોપનો પ્રભાવ હતો એમ કહેવાય છે. પ્રોપે શું કામ કર્યું હતું?
પ્રોપે તો ગજબનું કામ કર્યું હતું. એમણે રશિયન લોકકથાઓનો અભ્યાસ કર્યો અને બતાવ્યું કે ભલે સેંકડો અલગ અલગ લોકકથાઓ હોય, એમાં પાત્રો ભલે જુદા જુદા હોય,
હા,
પણ એમની ભૂમિકાઓ, જેમ કે હીરો, વિલન, મદદગાર, રાજકુમારી અને કથાને આગળ વધારનારા કાર્યો, જેમ કે હીરોનું ઘર છોડવું, કોઈ કસોટીમાંથી પસાર થવો, વિલનને હરાવવો, લગ્ન કરવા, એ મર્યાદિત અને નિશ્ચિત હોય છે. એમણે આવા 31 કાર્યો તારવ્યા હતા, જાણે કે બધી લોકકથાઓ એક જ વ્યાકરણ, એક જ સ્ટ્રક્ચરને અનુસરતી હોય.
ઓહ, એટલે વાર્તાનું એક માળખું હોય છે.
હા, એમ કહી શકાય. અને બાર્તે આ વિચારને આગળ વધાર્યો. એમણે પ્રોપના આ માળખાકીય અભિગમને પોતાના સંકેત વિજ્ઞાન અને સંરચનાત્મક ભાષા વિજ્ઞાન સાથે જોડ્યો. 1966માં એમનો એક બહુ પ્રખ્યાત નિબંધ આવ્યો, ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટ્રક્ચરલ એનાલિસિસ ઓફ નેરેટિવ. એમાં એમણે કોઈપણ કથાનકના વિશ્લેષણ માટે એક મોડેલ રજૂ કર્યું. પણ આનો સૌથી વિસ્તૃત અને ઝીણવટભર્યો પ્રયોગ એમણે કર્યો 1970માં પ્રકાશિત પુસ્તક એઝેડમાં.
એઝેડ, એના વિશે થોડું વધુ જાણવું છે. સાંભળ્યું છે કે એમાં એમણે બાલઝાકની એક ટૂંકી વાર્તાનું એકદમ ચીવટપૂર્વક પૃથક્કરણ કર્યું હતું.
હા, એસેઝીમાં બાર્તે ફ્રેન્ચ લેખક બાલઝાકની એક ઓછી જાણીતી ટૂંકી નવલકથા સેરાસીન લીધી અને એનું અદ્ભુત માઇક્રોસ્કોપિક વિશ્લેષણ કર્યું. એમણે લગભગ 30 પાનાની એ વાર્તાને 561 નાના અર્થપૂર્ણ ટુકડાઓમાં વહેંચી દીધી, જેને એમણે લેક્સિયાસ કહ્યા.
561 ટુકડા?
હા, અને પછી દરેક લેક્સિયાનું એમણે 5 જુદા જુદા કોડ્સના આધારે વિશ્લેષણ કર્યું. આ 5 કોડ હતા: 1 રહસ્ય કોડ, હર્મિન્યુતિક કોડ, વાર્તામાં કયા પ્રશ્નો ઊભા થાય છે અને એના જવાબ ક્યારે અને કેવી રીતે મળે છે; 2 ક્રિયા કોડ, પ્રોએરેટિક કોડ, પાત્રો કયા કાર્યો કરે છે જે કથાને આગળ ધપાવે છે, એક્શન સિક્વન્સ શું છે; 3 અર્થસૂચક કોડ, સિમેન્ટિક કોડ, પાત્રો, વસ્તુઓ કે જગ્યાઓ વિશે શું સંકેતો મળે છે જેનાથી એમના લક્ષણો કે અર્થો સ્થાપિત થાય; 4 પ્રતિકાત્મક કોડ, સિમ્બોલિક કોડ, વસ્તુઓ કે ઘટનાઓ કયા મોટા વિરોધાભાસો જેમ કે સ્ત્રી પુરુષ, જીવન મૃત્યુ કે થીમ્સનું પ્રતીક બને છે; અને 5 સાંસ્કૃતિક કોડ, કલ્ચરલ કોડ, વાર્તામાં સમાજના કયા જ્ઞાન, માન્યતાઓ, કહેવતો કે રૂઢિઓનો સંદર્ભ આવે છે.
માપરે, આટલું બધું ઝીણવટભર્યું વિશ્લેષણ, એનો હેતુ શું હતો? ખાલી વાર્તાને છૂટી પાડવાનો?
ના, ખાલી છૂટી પાડવાનો નહીં, એનો હેતુ એ દર્શાવવાનો હતો કે બાલઝાક જેવી કૃતિ, જેને આપણે પરંપરાગત રીતે વાસ્તવવાદી અને વાચકલક્ષી માનીએ છીએ, એ પણ ખરેખર તો કેટલી જટિલ છે, કેટલી બહુઅર્થી છે અને સંકેતોથી કેવી રીતે ભરેલી છે. બાર્થ બતાવવા માંગતા હતા કે જો વાચક સક્રિય બને અને આ કોડ્સને ઉકેલવાનો પ્રયત્ન કરે તો આવી ક્લાસિક કૃતિ પણ લેખકલક્ષી બની શકે છે. એ વાચકને અર્થનિર્માણની રમતમાં ભાગીદાર બનાવી શકે છે. એઝેડ એ ખરેખર બતાવ્યું કે સાહિત્યનું વાચન કેટલું ઊંડું, કેટલું પડકારજનક અને કેટલું આનંદદાયક હોઈ શકે છે. પેલી જુઇસન્સવાળી વાત અહીં પણ લાગુ પડે.
સમજાયું. જીવનના અંતિમ વર્ષોમાં એમના લેખનમાં કંઈ ફેરફાર આવ્યો? મેં વાંચ્યું છે કે એમણે કંઈક આત્મકથા જેવું અને પ્રેમ વિશે પણ પુસ્તકો લખ્યા.
હા, એમના છેલ્લા પુસ્તકોમાં થોડો બદલાવ દેખાય છે, જેમ કે રોલન્ડ બાર્થ્સ બાય રોલન્ડ બાર્થ્સ, જે પરંપરાગત આત્મકથા નથી પણ ટુકડાઓમાં લખાયેલી પ્રયોગાત્મક છે. પછી લવર્સ ડિસ્કોર્સ ફ્રેગમેન્ટ્સ, જેમાં પ્રેમીઓના મનોભાવો અને એમની ઉક્તિઓનું સંકેત વિજ્ઞાનની દ્રષ્ટિએ વિશ્લેષણ કરે છે, જાણે પ્રેમની ભાષાનું વ્યાકરણ રચતા હોય.
રસપ્રદ.
અને માતાના અવસાન પછી લખાયેલી ડાયરી મોર્નિંગ ડાયરી, જે મરણોત્તર પ્રકાશિત થઈ, આ બધામાં અંગત અનુભવો અને સંવેદનાનું તત્વ વધુ જોવા મળે છે. જો કે પેલી સંકેતોને ઉકેલવાની એમની વિશ્લેષણાત્મક દ્રષ્ટિ તો ત્યાં પણ હાજર જ હતી, અને તેઓ એક નવલકથા લખવાનું પણ વિચારી રહ્યા હતા, જે અધૂરું રહ્યું.
અને એમનો વારસો, આજે એમના વિચારો કેટલા પ્રસ્તુત છે, એમનો પ્રભાવ કેવો રહ્યો છે?
બાર્ટનો પ્રભાવ તો ખૂબ વ્યાપક રહ્યો છે. સાહિત્યિક સિદ્ધાંત, સાંસ્કૃતિક અભ્યાસ, સમાજશાસ્ત્ર, ફિલ્મ સ્ટડીઝ, ફોટોગ્રાફી થિયરી, અનેક ક્ષેત્રોમાં એમના વિચારોની ઊંડી અસર દેખાય છે. એમણે ફ્રાન્સમાં જે પરંપરાગત સાહિત્યિક વિવેચન હતું, જે લેખક અને ઇતિહાસ પર વધુ ભાર મૂકતું હતું, એને મોટો પડકાર ફેંક્યો. એના કારણે રેમન્ડ પિકાર જેવા વિદ્વાન વિવેચકો સાથે એમનો ઘણો જાહેર વિવાદ પણ થયેલો, જે બાર્થ પિકાર વિવાદ તરીકે જાણીતો છે. એણે ફ્રાન્સમાં વિવેચનની દિશા અંગે મોટી ચર્ચા જગાવી હતી.
અને એમનું મૃત્યુ પણ અકસ્માતમાં થયું નહીં?
હા, એ બહુ દુઃખદ ઘટના હતી. 1980માં ફેબ્રુઆરી મહિનામાં પેરિસમાં રસ્તા પર ચાલતા જતા હતા ત્યારે એક લોન્ડ્રી વેનની ટક્કર લાગી, એનાથી ગવાયા અને લગભગ 1 મહિના પછી એમનું અવસાન થયું. આ ઘટના પણ થોડી રહસ્યમય ગણાય છે અને એના પર તો નવલકથાઓ પણ લખાઈ છે.
ખરેખર.
હા, પણ એમનો જે મૂળભૂત સંદેશ છે એ હતો કે આપણી આસપાસની દુનિયા, આપણી સંસ્કૃતિ એ સંકેતોથી ભરેલી છે અને આ સંકેતો ક્યારે નિર્દોષ કે તટસ્થ નથી હોતા. એ હંમેશા કોઈક વિચારધારા, કોઈક માન્યતા, કોઈક મિથનું વહન કરે છે અને એમને સમજવા, એમને ઉકેલવા, એમનું વિશ્લેષણ કરવું એ આપણને આપણી સંસ્કૃતિ અને સમાજને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે.
તો આજની આ વિસ્તૃત ચર્ચા પરથી આપણે એમ કહી શકીએ કે રોલા બાર્તે આપણને શીખવ્યું કે સાહિત્ય અને સંસ્કૃતિમાં જે કંઈ સ્વાભાવિક કે કુદરતી દેખાય છે એની પાછળ જોવાની જરૂર છે. એ ઘણીવાર સમાજ અને સત્તાની વિચારધારાઓ દ્વારા રચાયેલું હોય છે. એમની મિથની સંકલ્પના હોય કે પછી લેખકનું મોત, કૃતિ વી પાઠનો ભેદ હોય કે આંતરપાઠ્યતા, આ બધી સંકલ્પનાઓ આપણને સપાટી નીચે છુપાયેલા અર્થો, છુપી વિચારધારાઓ અને સત્તા સંબંધોને સમજવા માટેના મહત્વના સાધનો પૂરા પાડે છે.
ખરેખર બરાબર કહ્યું. અને અંતે એક વિચાર મૂકી શકાય કે બાર્તાના વિચારો આજે કદાચ પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે. આપણે અત્યારે ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા, ફેક ન્યૂઝ, સતત માહિતી અને છબીઓના ધોધ વચ્ચે જીવી રહ્યા છીએ.
હા, એ તો છે જ.
આપણી આસપાસ રોજ નવા મિથ રચાઈ રહ્યા છે, રાજકારણમાં, જાહેરાતોમાં, સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સમાં, સેલિબ્રિટી કલ્ચરમાં. આ બધા સંદેશાઓનું, આ છબીઓનું વિવેચનાત્મક રીતે વાંચન કરવું, એમની પાછળના સંકેતો અને છુપી વિચારધારાઓને સમજવી એ આજે ખૂબ જ જરૂરી બની ગયું છે. અને જો બાર્તે કહ્યું એમ લેખક મૃત છે અને કૃતિના અર્થો વાચક દ્વારા રચાય છે, તો આજના માહિતી વિસ્ફોટના યુગમાં જ્યાં સત્ય અને અસત્ય, માહિતી અને મિથ વચ્ચેની ભેદરેખા ભૂસાઈ રહી છે, ત્યાં વાચક તરીકે આપણી જવાબદારી શું બની જાય છે? અર્થનિર્માણની આ રમતમાં આપણે કેટલા સજાગ છીએ? આ પ્રશ્ન આપણને સૌને વિચારતા કરી મૂકે એવો છે.
ખૂબ સરસ મુદ્દો, ચોક્કસપણે વિચારવા જેવો. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.